એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી અનોખી નવલકથાની દુનિયામાં ઉતરવાના છીએ જે વાંચ્યા પછી ખરેખર લાંબા સમય સુધી મનમાં રહે છે.
હું વાત કરી રહી છું ફ્રેન્ચ લેખક પેટ્રિક મોદિયાનોની ખૂબ જ જાણીતી કૃતિ મિસિંગ પર્સન વિશે. જો કે તેનું મૂળ ફ્રેન્ચ નામ છે રુ દે બુતિક્સ ઓબ્સ્ક્યોર્સ.
હા, અંધારી દુકાનોની શેરી. નામ જ કેવું રહસ્યમય છે.
બિલકુલ.
અને પેટ્રિક મોદિયાનો એ પોતે પણ સાહિત્ય જગતમાં એક મોટું નામ. 2014માં સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર વિજેતા. એમનો જન્મ 1945માં, એટલે કે બીજા વિશ્વયુદ્ધ પૂરું થયા પછી તરત જ. પણ યુદ્ધનો અનુભવ, ખાસ કરીને જે ફ્રાન્સ પર જર્મન કબજો હતો, એનો પડછાયો એમના લખાણ પર હંમેશા રહ્યો છે. હા, અને એમની પોતાની જિંદગી પણ ઘણી જટિલ હતી ને. યહૂદી ઇટાલિયન પિતા, જે યુદ્ધના ભયાનક સમયમાં કોઈક રીતે ટકી ગયેલા, અને બેલ્જિયન અભિનેત્રી માતા, જેમની હાજરી કરતાં ગેરહાજરી વધુ અસરકારક રહી એમના જીવનમાં. આ બધા અનુભવો જાણે એમના શબ્દોમાં ઓગળી ગયા છે.
સાચી વાત. એટલે જ એમના લેખનમાં સ્મૃતિ, ઓળખ, ઇતિહાસના પડછાયા અને આ ખોવાયેવી વ્યક્તિઓ, આ થીમ્સ વારંવાર આવે છે. એમની શૈલી ભલે ઉપરથી સરળ લાગે, પણ અંદર ગજબનું ઊંડાણ હોય છે. એક સ્વપ્ન જેવું વાતાવરણ ઊભું કરે છે.
તમે બરાબર કહ્યું. મિસિંગ પર્સન, જે 1978માં પ્રગટ થઈ અને ફ્રાન્સનો પ્રતિષ્ઠિત પ્રિક્સ ગોંકોર્ટ પુરસ્કાર પણ જીતી, એ તેમની શ્રેષ્ઠ કૃતિઓમાં ગણાય છે.
અને સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? આ નવલકથા શરૂઆતમાં એક ડિટેક્ટિવ વાર્તા જેવી લાગે છે.
હા, પણ અહીં કોઈ ગુનેગારની શોધ નથી.
ના, અહીં તો નાયક પોતે જ પોતાની ખોવાયેલી ઓળખની તલાશમાં નીકળે છે.
અને એ પણ નોંધવા જેવું છે કે આ નવલકથા એવા સમયે આવી જ્યારે ફ્રાન્સ એક દેશ તરીકે પોતાના યુદ્ધ સમયના થોડા અંધારા ભૂતકાળ સામે વધુ નિખાલસતાથી જોવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તો આજે આપણો હેતુ આ નવલકથાની વાર્તાના દરેક વળાંકને સમજવાનો, તેના પાત્રોના મનોભાવોને જાણવાનો અને તેના મુખ્ય વિષયોમાં ઊંડા ઉતરવાનો છે. ચાલો શરૂ કરીએ.
શરૂઆત જ એવી છે જે વાચકને તરત પકડી લે. મુખ્ય પાત્ર, જે હાલ પોતાને ગાય રોલાન તરીકે ઓળખાવે છે, તે પહેલા જ વાક્યમાં કહે છે, હું કશું જ નથી.
બાપરે, આઈ એમ નથિંગ.
હા, કારણ છેલ્લા 10 વર્ષથી તે સ્મૃતિભ્રંશનો શિકાર છે, એમનેશિયા. એને પોતાના ભૂતકાળ વિશે કશું જ યાદ નથી, જારા પણ નહીં.
એ છેલ્લા 8 વર્ષથી એક વૃદ્ધ અને એમ કહી શકાય કે દયાળુ પ્રાઇવેટ ડિટેક્ટિવ કોન્સ્ટન્ટિન વોન હુટ પાસે કામ કરતો આવ્યો છે. આ નોકરીએ એને ખાલી રોજીરોટી નથી આપી, પણ એક કામચલાઉ ઓળખ આપી છે, જીવનમાં થોડી સ્થિરતા આપી છે. જાણે બીજાના ખોવાયેલા ભૂતકાળને શોધતા શોધતા એ પોતાનું વર્તમાન સાચવી રહ્યો છે.
બરાબર. પણ ખરી ઉથલપાથલ ત્યારે શરૂ થાય છે જ્યારે એનો બોસ હુટ નિવૃત્ત થવાનું નક્કી કરે છે અને એજન્સી બંધ કરવાનો નિર્ણય લે છે. ઘી રોલાણ માટે તો આ જાણે પગ નીચેથી જમીન સરકી જવા જેવું છે. મોટો આંચકો.
હા, કારણ કે હવે એની પાસે કોઈ આધાર નથી રહ્યો, કોઈ ઓળખ નથી. ફરીથી એ જ શૂન્યાવકાશમાં જ્યાંથી એ કદાચ આવ્યો હતો.
તો આ જ ક્ષણ એના જીવનનો વળાંક બને છે. તે નક્કી કરે છે કે આટલા વર્ષોમાં જે ડિટેક્ટિવ તરીકેની કુશળતા શીખ્યો છે, એનો ઉપયોગ હવે પોતાના જ ભૂતકાળને શોધવા માટે કરશે.
જાણે એની જિંદગીનો સૌથી મોટો કેસ, સૌથી અંગત. અહીં લડાઈ કોઈ બહારના દુશ્મન સામે નથી લડવાની,
ના,
પણ પોતાની જ ખાલી સ્મૃતિ સામે છે. પ્રશ્ન એ નથી કે ગુનો શું છે, પ્રશ્ન એ છે કે હું કોણ હતો. ઓળખ એટલે શું? શું એ ફક્ત યાદોનો સરવાળો છે કે કંઈક બીજું?
અને આ તપાસ શરૂ થાય છે લગભગ ખાલી હાથે જ. એની પાસે શું છે? તો એક જૂની એડ્રેસ બુક, જેમાં અજાણ્યા નામો અને નંબર છે, કેટલાક ઝાંખા પડી ગયેલા ફોટોગ્રાફ્સ, અને મનમાં ક્યારેક ઝપકી જતી કોઈ અધૂરી અસ્પષ્ટ યાદ. બસ, કોઈ નક્કર શરૂઆતનો બિંદુ નથી એની પાસે. અને આ શોધમાં પેરિસ શહેર પોતે જ એક સાક્ષી બની જાય છે, અને એક ભૂલભૂલામણી પણ.
હા, એ જૂના સરનામાઓ, બંધ થઈ ગયેલા કાફે, ભૂલાઈ ગયેલી ગલીઓમાં ભટક્યા કરે છે.
શરૂઆતમાં તે જૂના રેકોર્ડ્સ, ટેલિફોન ડિરેક્ટરીઓ, એ બધું ફંફોસે છે. કોઈક તેને કહે છે કે તેના જેવો દેખાતો માણસ યુદ્ધ પહેલાં એક રશિયન રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. ડેનિસ અને ફ્રેડી જેવા નામો ક્યાંકથી સાંભળવા મળે છે, પણ કોણ છે એ લોકો એ ખબર નથી. એની દરેક મુલાકાત જાણે શું કહીએ ભૂતકાળને જગાડવાનો એક પ્રયાસ છે.
એક સેન્સ જેવી નહીં, જ્યાં તે વૃદ્ધ લોકોની યાદોમાંથી ભૂતકાળના ટુકડાઓ ભેગા કરવાની કોશિશ કરે છે.
બરાબર જ. અને ગિરોલાનું પાત્ર પણ ખૂબ અનોખું છે. એ કોઈ એવો હીરો નથી જેનું વ્યક્તિત્વ એકદમ ઘડાયેલું હોય. એને કદાચ સભાન ગેરહાજરી કહી શકાય.
કોન્શિયસ એબ્સન્સ રસપ્રદ શબ્દ પ્રયોગ છે.
હા, એટલે કે એ જાણે પૂરો માણસ નથી પણ એક ખાલી જગ્યા છે, અને એ ખાલીપા વિશે તે સભાન છે. સ્મૃતિ ન હોવાને કારણે તે થોડો અલિપ્ત રહે છે, એક નિરીક્ષક જેવો. પણ તેની ડિટેક્ટિવ તરીકેની કુશળતા ગજબની છે. ઝીણવટભર્યું કામ, અતૂટ ધીરજ અને અલગ અલગ કડીઓને જોડવાની ક્ષમતા.
અને આ બધું કરવા પાછળની પ્રેરણા શું? ઓળખની અને સંબંધની એક ઊંડી મૂળભૂત માનવીય તરસ. તે કોઈ નાટકીય રીતે બદલાતો નથી, પણ જેમ જેમ તપાસ આગળ વધે છે તેમ તેમ સંભવિત ભૂતકાળના પડ તેની ઉપર જાણે ચડતા જાય છે. તે ધીમે ધીમે એક ભૂતકાળનું પુનર્નિર્માણ કરી રહ્યો છે જે કદાચ તેનો પોતાનો હોય, કદાચ.
અને આ પુનર્નિર્માણની પ્રક્રિયામાં ભૂતકાળના પાત્રો પડછાયામાંથી બહાર આવવાનું શરૂ કરે છે. આ લોકો કદાચ વર્તમાનમાં હયાત નથી, પણ ફોટોગ્રાફ્સ અને વૃદ્ધ લોકોની તૂટક યાદોમાં જીવંત છે. એક મુખ્ય નામ જે વારંવાર સામે આવે છે તે છે જીમી પેડ્રો સ્ટર્ન. ગિને એવી પ્રબળ શંકા છે કે તે પોતે જ આ માણસ હોઈ શકે છે.
કોણ હતો એ?
ગ્રીક મૂળનો, ડોમિનિકન પાસપોર્ટ ધરાવતો, જે યુદ્ધ સમયના પેરિસમાં રહેતો હતો.
અને પછી પેલી સ્ત્રી ડેનિસ કુદ્રુસ, ફોટામાં દેખાતી એક સુંદર પણ રહસ્યમય હતી. ગિને લાગે છે કે તે પેડ્રોના ભૂતકાળ સાથે જોડાયેલી હતી, કદાચ તેનો પ્રેમ. એટલે ડેનિસની શોધ ઘી માટે એટલી જ મહત્વની બની જાય છે જેટલી પોતાની ઓળખની શોધ. જાણે ડેનિસ એ તેના ખોવાયેલા ભૂતકાળની ચાવી હોય.
બરાબર. અને ઘીની તપાસ ખાલી પોતાના પૂરતી નથી રહેતી, એ ભૂતકાળના બીજા ચહેરાઓને પણ સામે લાવે છે. ફ્રેડી હોવર્ડ, ડીલુઝ, ગે ઓર્લવ, આન્દ્રે વાઇલ્ડમર જેવા લોકો આ બધા યુદ્ધની ભયાનકતા વચ્ચે જીવતા હતા. એમનું જીવન કદાચ દેખાવમાં ભવ્ય પણ અંદરથી જોખમી હતું. એમની વાર્તાઓ બચવાની, ભાગી જવાની કે પછી ગાયબ થઈ જવાની કોશિશોથી ભરેલી છે.
સાચા અર્થમાં આ બધા જ લોકો મિસિંગ પર્સન્સ છે, જેમને ઇતિહાસે અને સંજોગોએ જાણે ગળી લીધા છે.
હા, તપાસ ધીમે ધીમે આગળ વધે છે. દરેક નવી કડી તેને ભૂતકાળની વધુ ઊંડી અંધારી ગલીઓમાં લઈ જાય છે. તે જૂના જોકી, દરજી, ઇમારતોના ચોકીદારો એવા લોકોને મળે છે જેમના જીવન આ ભૂતકાળના પાત્રો સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા હતા. પણ દરેકની યાદશક્તિ અધૂરી છે, ક્યારેક એકબીજાથી વિરોધાભાસી પણ. શું તે માણસનું નામ ખરેખર પેડ્રો સ્ટર્ન હતું કે પછી કોઈ બીજું ઉપનામ?
ભૂતકાળ જાણે હાથતાળી આપીને છટકી જાય છે, ધુમ્મસ જેવો અસ્પષ્ટ રહે છે.
હા, નવલકથામાં એક પ્રકારનો લય છે. નવી કડી મળે, ઘી કોઈ વૃદ્ધ સાક્ષીને મળે, નવો ફોટો કે સરનામું હાથ લાગે, ઘી તેના પર મનોમંથન કરે, આ ચક્ર ચાલ્યા રાખે છે. અને એ તેને ધીમે ધીમે પણ મક્કમ રીતે એ ભૂતકાળની નજીક લઈ જઈ રહ્યું છે જે તેને યાદ નથી.
એક મોટો વળાંક ત્યારે આવે છે જ્યારે એક કડી તેને મેઝેવ સુધી લઈ જાય છે, આલ્પ્સ પર્વતમાળામાં આવેલું આ સ્કી રિસોર્ટ.
હા, જે યુદ્ધ દરમિયાન ધનવાનો માટે એક પ્રકારનું આશ્રયસ્થાન હતું, કારણ કે તે સ્વિત્ઝર્લેન્ડની સરહદની નજીક હતું. ઘણા લોકો માટે ભાગી છૂટવાનો એ માર્ગ હતો.
ત્યાં શું મળે છે?
તેને એક સ્થાનિક વૃદ્ધ મળે છે જે 1943ના શિયાળાની એક દુર્ઘટના યાદ કરે છે. એક યુવાન યુગલ જેમનું વર્ણન પેડ્રો અને ડેનિસ સાથે મળતું આવે છે. તેઓ ભયંકર બરફના તોફાનમાં સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ તેઓ છૂટા પડી જાય છે. પુરુષને ગોળી વાગે છે, તેના માથામાં ગંભીર ઈજા થાય છે અને તેને મૃત માની લેવામાં આવે છે. સ્ત્રીનું શું થયું, તે પકડાઈ ગઈ કે બરફમાં ક્યાંક ખોવાઈ ગઈ, તે કોઈ જાણતું નથી.
પણ શું આ થોડું વધારે પડતું નાટકીય નથી લાગતું? જાણે નવલકથા માટે એક સહેલો ખુલાસો મળી ગયો કે ગિની યાદશક્તિ કેમ ગઈ.
તમારો મુદ્દો સાચો છે, કદાચ થોડું ફિલ્મી લાગે, પણ મને લાગે છે કે મોદિયાનોનો હેતુ અહીં કોઈ ચોક્કસ જવાબ આપવાનો નથી, પણ એક શક્યતા રજૂ કરવાનો છે. આ ઘટના ગિનાની સ્મૃતિભ્રંશનું સંભવિત કારણ બને છે, પણ એ જ અંતિમ સત્ય છે કે કેમ એ લેખક વાચક પર છોડી દે છે. આ અસ્પષ્ટતા જ તો નવલકથાના કેન્દ્રમાં છે.
બરાબર.
યુદ્ધના સમયમાં આવી તો કેટલીય અધૂરી કરુણ વાર્તાઓ બની હશે જેનો કોઈ ચોક્કસ અંત નથી મળતો.
યુદ્ધની આવી અસંખ્ય અધૂરી વાર્તાઓ હશે, સાચી વાત. આ માહિતી પછી ઘીની શોધ વધુ તીવ્ર બને છે, ખાસ કરીને ડેનિસને શોધવાની. તેની પાસે પેલી જૂની એડ્રેસ બુક છે જે કદાચ ડેનિસની હતી. તેમાં રોમનું એક સરનામું મળે છે, જીમી પેડ્રો સ્ટર્ન, બોર્ગો પિયો. તે રોમ જાય છે, પણ
એ સરનામું તેને ક્યાંય લઈ જતું નથી. ભૂતકાળનો વધુ એક બંધ દરવાજો, નિરાશા.
પણ એ જ એડ્રેસ બુકમાં એક છેલ્લું ખૂબ દૂરનું સરનામું છે, ફ્રેન્ચ પોલિનેશિયાના બોરા બોરા ટાપુનું.
હા, અને નવલકથાના અંતે ઘીરોલા આ સરનામે એક ટેલિગ્રામ મોકલે છે, માહિતી માટેની એક સરળ, લગભગ હતાશાભરી વિનંતી. અને
પુસ્તક ત્યાં જ પૂરું થાય છે,
એટલે કે કોઈ જવાબ નહીં.
કોઈ જવાબ નહીં, હવામાં લટકતા એક પ્રશ્નાર્થ સાથે અંત આવે છે.
એટલે આપણને ક્યારેય ખાતરી નથી થતી કે ઘીરોલા જીમી પેડ્રો સ્ટર્ન હતો કે ડેનિસનું ખરેખર શું થયું.
બિલકુલ નહીં. અને કદાચ એ જ મોદીયાનોનો મુદ્દો છે. ઘીની ઓળખની શોધ પોતે જ તેની ઓળખ બની જાય છે. તે કાયમ માટે એક ગુમ થયેલ વ્યક્તિ બની રહે છે. અંત નિશ્ચિત નથી, કારણ કે જીવનમાં અને ઇતિહાસમાં ઘણીવાર જવાબો મળતા જ નથી. શોધ ચાલતી રહે છે. અને એનું અંત સાંભળ્યા પછી એવું લાગે છે કે આ ખાલી એક માણસની ખોવાયેલી યાદોની વાત નથી, આના મૂળમાં કંઈક વધુ ઊંડું છે. કયા મુખ્ય વિચારો કે થીમ્સ પર આ નવલકથા આપણું ધ્યાન ધોરે છે?
ખરેખર આ નવલકથા ઘણા મોટા પ્રશ્નો ઊભા કરે છે. સૌથી પહેલી અને મુખ્ય થીમ છે ઓળખની અસ્થિર પ્રકૃતિ. આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે આપણી ઓળખ એટલે આપણું નામ, આપણો ભૂતકાળ, આપણા સંબંધો. પણ મોદીયાનો પૂછે છે, જો એ બધું જ ભૂંસાઈ જાય તો શું આપણે શૂન્ય થઈ જઈએ? એમની નવલકથા બતાવે છે કે ઓળખ એ કોઈ પથ્થરની લકીર નથી.
હા, રેતી પર લખેલા નામ જેવી છે.
બરાબર, જે સમય અને સંજોગોના મોજાથી બદલાતી રહે છે, ભૂંસાતી રહે છે.
અને આની સાથે જોડાયેલો બીજો વિચાર છે સ્મૃતિ, ઇતિહાસ અને વિસ્મૃતિનો. વ્યક્તિની અંગત યાદો અને સમાજનો સામૂહિક ઇતિહાસ, આ બંને કેવી રીતે એકબીજા સાથે ગૂંથાયેલા છે. યુદ્ધ જેવી ભયાનક ઘટનાઓ લોકોના મન પર, સમાજ પર કેવો ઊંડો ઘા છોડી જાય છે. ક્યારેક ભૂલી જવું એ જીવવા માટે જરૂરી બની જાય છે, પણ એની કિંમત શું છે એ પાછળ એક ખાલીપો છોડી જાય છે.
ત્રીજો મહત્વનો મુદ્દો છે વર્તમાન પર ભૂતકાળનો પ્રભાવ. ઘી ભલે પોતાનું ભૂતકાળ ભૂલી ગયો હોય, પણ તે ભૂતકાળ તેને છોડતો નથી. એ સતત તેના વર્તમાન પર અસર કરે છે. મને હવે સમજાયું કે શા માટે પેરિસ શહેર પોતે જ એક પાત્ર જેવું લાગે છે. દરેક ગલી, દરેક ઇમારત જાણે ભૂતકાળનો એક ટુકડો, એક વાર્તા સાચવીને બેઠી છે.
હા, ભૂતકાળથી છટકી શકાતું નથી, ભલે તેને યાદ ન રાખી શકીએ.
અને પેલી વાત પણ રસપ્રદ છે, પરંપરાગત ડિટેક્ટિવ વાર્તાથી સાવ અલગ. અહીં શોધ પોતે જ લક્ષ્ય બની જાય છે.
બરાબર, અંતિમ જવાબ મળે કે ન મળે, પણ જવાબ શોધવાની એ પ્રક્રિયા જ ઘીના જીવનને અર્થ આપે છે. આપણા પોતાના જીવનની જેમ જ કદાચ, જ્યાં જવાબો કરતા પ્રશ્નો અને સફર વધુ મહત્વના બની જાય છે.
અને આ બધાની નીચે એક ઊંડો ખોવાયેલા સમયનો વિષાદ વહેતો રહે છે. આ ખાલી ગિરોલાનની જ વાત નથી, પણ યુદ્ધ અને સમયના પ્રવાહમાં ખોવાઈ ગયેલા અસંખ્ય લોકો, સ્થળો, સંબંધોની કહાણી છે. એક મેલેન્કોલી, એક મીઠી ઉદાસી આખી નવલકથામાં પ્રસરેલી છે.
આ વાર્તા જેટલી પકડ રાખે છે, તેટલી જ મોદીયાનોની લખવાની રીત પણ અદ્ભુત છે. કેવી રીતે તેઓ આટલી અસ્પષ્ટતા અને વિષાદનું વાતાવરણ સર્જે છે, એમની શૈલી વિશે શું કહેશો?
ખરું કહ્યું, એમની શૈલી જ આ નવલકથાનો પ્રાણ છે. એક તો પ્રથમ પુરુષ કથન, આપણે બધું ગિરોલાનની નજરે જ જોઈએ છીએ, એટલે આપણે તેની મૂંઝવણ, તેની અનિશ્ચિતતા, તેની તરસનો સીધો અનુભવ કરીએ છીએ, જાણે આપણે પણ તેની સાથે પેરિસની ગલીઓમાં ભટકી રહ્યા હોઈએ.
અને એમણે ડિટેક્ટિવ શૈલીનો જે અસ્તિત્વવાદી ઉપયોગ કર્યો છે એ કમાલ છે. અહીં ગુનો કોઈ ચોરી કે હત્યા નથી,
ના,
પણ ઓળખની ગેરહાજરી છે, અસ્તિત્વનો ખાલીપો છે. તપાસ એ પોતાના હોવાપણાના મૂળભૂત પ્રશ્નો પૂછવાનું એક માધ્યમ બની જાય છે.
નવલકથામાં પ્રતીકો અને છબીઓનો પણ ખૂબ સુંદર ઉપયોગ છે. જૂના ફોટોગ્રાફ્સ વારંવાર આવે છે, એ શું છે? ભૂતકાળના સ્પર્શી શકાય તેવા પણ સ્થિર અધૂરા ટુકડા. તે ક્ષણને પકડી રાખે છે પણ પાછળની આખી વાર્તા નથી કહેતા.
અને પેલું ધુમ્મસ, બરફ, સંધ્યાકાળનું વાતાવરણ જે સતત ઊભું કરાયું છે, આ બધું અસ્પષ્ટતા, વિસ્મૃતિ અને ઉદાસીનતાનો ભાવ ઘૂંટે છે. જાણે ભૂતકાળ પોતે જ ધુમ્મસમાં વીંટળાયેલો હોય.
બરાબર.
અને મૂળ શીર્ષક અંધારી દુકાનોની શેરી, એ પણ સ્મૃતિ અને ઇતિહાસના બંધ દરવાજા અજાણ્યા રહસ્યોનું પ્રતીક છે ને?
બિલકુલ. મોદિયાનોની ભાષા પણ ધ્યાન ખેંચે છે. એકદમ સંયમિત, ચોક્કસ, નાના વાક્યો, પણ આ સાદગીમાં ઘણું ઊંડાણ છે. તેઓ પેરિસના વાસ્તવિક સ્થળો, ગલીઓ, કાફેના નામોનો ખૂબ ઉપયોગ કરે છે, જેનાથી વાર્તાને વાસ્તવિકતાનો આધાર મળે છે.
હા, પણ સાથે સાથે આખું વાતાવરણ સ્વપ્ન જેવું ભ્રામક પણ લાગે છે.
બરાબર. વાસ્તવિક અને અવાસ્તવિક વચ્ચેની ભેદરેખા જાણે ભૂંસાઈ જાય છે.
અને શરૂઆતનું પહેલું વાક્ય, હું કશું જ નથી, એ જ કેટલું શક્તિશાળી છે. તે સીધું જ અસ્તિત્વના ખાલીપા તરફ ઇશારો કરે છે.
હા, અને એક જગ્યાએ તે યાદ આવવાની ક્ષણનું વર્ણન કરે છે. જાણે કોઈ જૂના ઘરના દાદર ચડતા હોઈએ અને અચાનક પગથિયું તૂટી પડે.
ઓહ,
સ્મૃતિ કેટલી નાજુક અને દગાબાજ હોઈ શકે છે તેનું આ ઉત્તમ રૂપક છે.
અને અંતે પેલો ટેલિગ્રામ જેમાં તે કદાચ લખવા માંગે છે, ભૂલશો નહીં, તે તેની આખી શોધ અને તેના સ્મૃતિભ્રંજ વચ્ચેનો કેવો વર્વો વિરોધાભાસ છે.
આખી નવલકથા વાંચ્યા પછી વાચક પર એક ઊંડો, સ્થાયી વિષાદ અને સહાનુભૂતિનો ભાવ રહી જાય છે. ઓળખ ગુમાવવાનો ડર આપણા સૌમાં ક્યાંક ને ક્યાંક તો હોય જ છે, અને ગી રોલાની સ્થિતિ આપણને એ ડરની ખૂબ નજીક લઈ જાય છે. પુસ્તક પૂરું થયા પછી પણ એ પ્રશ્નો અને અસ્પષ્ટતા મનમાં ઘૂમરાયા કરે છે.
ચોક્કસ. તે આપણને જીવનની અનિશ્ચિતતા અને આપણી ઓળખ કેટલી નાજુક વસ્તુ છે તે યાદ અપાવે છે. અને મને લાગે છે કે તે આપણને આપણી આસપાસના પરિચિત સ્થળોને પણ નવી નજરે જોતા શીખવે છે. જાણે દરેક ખૂણો કોઈ ભૂલાઈ ગયેલી વાર્તા છુપાવીને બેઠો હોય.
તો અંતે આ પુસ્તક આપણને શું શીખવે છે? કદાચ એકે ઓળખની શોધ, ભલે તે અધૂરી રહે, પોતે જ એક અર્થપૂર્ણ પ્રક્રિયા છે. અને ઇતિહાસનો બોજ, ભૂતકાળના પડછાયા અને સ્મૃતિનું મહત્ત્વ, જે ભૂલાઈ ગયું છે તેને યાદ રાખવાનો, તેને સમજવાનો પ્રયાસ કરવો એ પણ જરૂરી છે.
અને એટલે જ આ નવલકથા આજે પણ એટલી જ પ્રસ્તુત છે, કારણ કે ઓળખ, સ્મૃતિ, ખોટ અને શોધના પ્રશ્નો સાર્વત્રિક છે. એ કોઈ સમય કે સ્થળ પૂરતા સીમિત નથી.
આ કૃતિ આપણને યાદ અપાવે છે કે આપણી ઓળખ એ માત્ર ભૂતકાળનો સરવાળો નથી,
પણ વર્તમાનમાં આપણે જે પસંદગીઓ કરીએ છીએ અને ભવિષ્યમાં જે શક્યતાઓ રહેલી છે તે પણ છે.
અને સ્મૃતિ ભલે ટુકડાઓમાં વહેંચાયેલી હોય,
તે ટુકડાઓને જોડવાનો પ્રયાસ કરવો, એ અધૂરી વાર્તાને સમજવાની કોશિશ કરવી, એ જ કદાચ માનવ હોવાનો એક અર્થ છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.